केवल को बीज ज्ञान ही कहे। आ महात्मा प्रत्ये प्रेम आवो आ बीज छे, धर्म प्रत्ये प्रेम थाय छे आ दृष्टिमां, मोक्ष प्रत्ये अद्वेष गुण प्रगटे छे आ बीज छे। ई बीज अत्यारे बहु ज प्राथमिक अवस्थामां छे, बहु ज प्राथमिक अवस्थामां, छतां बीज छे। केवुं बीज छे? जेवुं साधु ने सिद्ध अवस्थानी अंदर जे बीज छे એ જ પ્રકારનું ચિત્ત અહીંયાથી આ થાય છે। હવે એ જે વાત છે કે પહેલી દ્રષ્ટિમાં આવેલા જીવને આ પ્રગટે છે, એટલે પહેલી દ્રષ્ટિ આઠમી દ્રષ્ટિનું કારણ છે। પહેલી ને આઠમીમાં કોઈ અનુસંધાન આપેલું છે, અહીંયા તૂટતું નથી કે પહેલું આમ થાય છે અને પછી જો ના, એ જીવ પહેલીમાં આવેલો આઠમીએ પહોંચનારો જીવ। બે ત્રણ શબ્દો એની અંદર આવ્યા આ વાતની અંદર, એ ક્યાં કેવી રીતે તમે પહોંચનારો છો કહો। એક તો આ બીજ અવંધ્ય છે, ફળ દીધા વિના રહેશે જ નહીં, ફળ પરિણામ થયા વિના રહે જ નહીં। આ બીજ હવે વચમાં બળી જવાનું નથી, અવંધ્ય બીજ છે। અને બીજું, એને જે યોગ પ્રાપ્ત થયો છે બોધનો, એ કેવો છે? અવંચક। બોધ તો ઘણી વાર મેળવી લીધો, સુગુરુનો બોધ મળે એ અવંચક છે, અને કુગુરુનો જે યોગ થાય તે વંચક છે। વંચક યોગ જીવને અનંત વાર પ્રાપ્ત થયો, તો વંચક યોગથી વંધ્ય બીજ પ્રાપ્ત થયા। વંચક યોગથી વંધ્ય બીજ પ્રાપ્ત થયા, એટલે જીવનો કોઈ વિકાસક્રમ ચાલુ ન રહ્યો, થયો ને પાછો પડ્યો। પણ જ્યારે અવંચક યોગ પ્રાપ્ત થાય અને પછી જે બીજ પ્રાપ્ત થાય એ કેવા થાય છે? અવંધ્ય। અને એને આ ગાથામાં કહે છે કે જેમ સાધુને સિદ્ધ દશાનું જે બીજ છે એવું જ બીજા પહેલી દ્રષ્ટિવાળાને મળ્યું, હજી સંકેત નથી મળ્યું। ઘડાની માટીની માત્ર કીધી છે કે છેલ્લે જે માટીરૂપ બને છે એ ઘડો કેટલો શુદ્ધ છે, માટી કેટલી શુદ્ધ છે, ત્યાર પહેલા માટીને બધી જ પ્રોસેસ કરવી પડે, લાવવી પડે, ખૂંદવી પડે, ગાળવી પડે, ચાવવી પડે, જે કંઈ કરવું પડે। પણ માટીપણું તો બેમાં એક જ, તો એમ કે છે કે અહીંયા એમ કે સાધુ પણ છે એમાં શુદ્ધતા ગણી છે, શુદ્ધતા ગણી છે। પહેલી દ્રષ્ટિની અંદર અશુદ્ધતા હશે, પણ બીજ તો એ જ છે કે જેમાંથી કેવળ જ્ઞાન થાય। આ બીજ છે એ અવંધ્ય છે, અને એનું કારણ શું છે? તો કે એને અવંચક યોગથી પ્રાપ્ત થયો છે। આખું જીવનની અંદર પરિવર્તન આવે જીવ અનાદિકાળથી જે પરિભ્રમણમાં છે એ મુક્તિના બીજમાં ચાલ્યો જાય, એનું પહેલું કારણ કયું? અવંચક યોગ। એને કોઈ પ્રાપ્ત થયેલો પુરુષ મળે, કોઈ જાણકાર મળે, કોઈ પ્રગટેલો આત્મા મળે, કોઈ જાગૃત પુરુષ મળે કે જેનાથી કોઈ ભ્રમ ન થાય, ભલે બોધ ઓછો હોય કંઈ વાંધો નહીં। બોધનું પરિણામ શું થાય છે એને? આપણી 13મી ગાથા આજની, એને ધર્મ પ્રત્યેનો પ્રેમ અને સ્નેહ એટલો બધો પ્રગટે છે, એ સહજપણે પ્રગટે છે કે એનું પરિણામ શું થાય છે? એ ઉત્તમ નિમિત્ત સંયોગ, એ આવા જ સંયોગો શોધે છે। એ વારંવાર વિચાર કરે છે કે મને આવા નિમિત્ત કેમ મળે, અને મળે તો પાછા ગાઢ કેમ રહે, એની સાથે મારો અનુબંધ કેમ રહે। જો જીવને સદ નિમિત્તો સાથેનો અનુબંધ થવો એ મહત્વનો છે। જીવ ધર્મ કરવા જાય અને સંસારિક સુખની ભોગની અભિલાષા કરે તો તે વખતે એને નિમિત્ત સરસ મળ્યું, પણ એને અનુબંધ શેનો પાડ્યો? સંસારનો। હવે એ તો મળ્યું ત્યારે પાછો ઓલો તૂટી ગયો, જે અવસર મળ્યો હતો એ તૂટી ગયો, ફરી પાછો પોતે સંસારમાં રાતો માતો થઈને આવી ગયો. જે કઈ થોડી ઘણી તકલીફ હતી વહી ગઈ, ગુરુએ હાથ મૂકી દીધો, વાસ્કેપ છાંટી દીધો, લાભ મળી ગયો, ચમત્કાર થઈ ગયો, એટલે પાછો આવી ગયો ક્યાં? સંસારમાં. અહીંયા આ જીવ કે છે ના, મને તો આ જ અનુબંધ મળવા જોઈએ. મને જે અત્યારે મળ્યો છે ધર્મનો સ્નેહ એવો જાગ્યો છે કે હવે આવા ઉત્તમ નિમિત્ત સિવાય મારે બીજા કોઈ સંસાર સુખના નિમિત્ત જોઈતા નથી. મને અનુબંધ મળે તો સદગુરુનો મળે, સત્શાસ્ત્રનો મળે, સત્સંગનો મળે, બસ અનુબંધ કેવો. તો એ ભાવના આપણે કયા પદમાં બોલીએ છીએ? ભવો ભવ તુમ સેવા, હું તો માગું છું. અરે મુક્તિ ન થાય તો કાંઈ નહીં પ્રભુ, પણ અનુબંધ તો મને હવે. અને એ વાતને જય વિરાય સૂત્રમાં આચાર્ય કેવી જબરજસ્ત રીતે કીધી છે. વારી જઈ જૈવી નિયાણમ બંધણમ વેરાય તુહ સમયે તહવી મમ હુજ્ય સેવા ભવ ભવ તુમ ચલણમ. હે ભગવાન, તે તારા શાસનમાં નિષેધ કર્યો છે શાસ્ત્રમાં કે નિયાણું કરવું તોય હું કરું છું, અને શેનું કરું છું? બસ સુગુરુના ચરણ અને એનો બોધ મારા જીવનમાં રહેજો જ્યાં સુધી ભવ છે ત્યાં સુધી, ભલે તે ના પાડી તોય હું કરીશ. આ ભક્તની ખુમારી તો જુઓ, શાસ્ત્રની આજ્ઞાની સામે જઈને આ આચાર્ય પ્રાર્થના કરે છે જય વિરાય, હે જગતગુરુ તારી સામે કહું છું, જા નિયાણું કરીશ. વારી જઈ જૈવી નિયાણી બંધણ વિયરાય તુહ સમયે તારા શાસનમાં ના પાડીશ તો હવી મમ હુજ્ય સેવા ભવે ભવે તુમ ચલણમ. સુગુરુ સુગુરુ જોગો તવેણ સેવણા અભવ મખંડ. આ સદગુરુની સેવા મારે જ્યાં સુધી ભવ હોય ત્યાં સુધી મને એ અનુબંધ આપજે. પરમાર્થ માર્ગના નિમિત્તોના અનુબંધ છૂટવા જોઈએ નહીં. સંસાર ચાલુ રહેતો હશે તો રહેશે, પણ પરમાર્થને બદલે સંસારના અનુબંધ માંગે છે જીવ ધર્મમાં જઈને. મારું આ હરખું થાય ને મારું તે હરખું થાય, મારું ફલાણું થાય ને પૂછડું થાય ને, જે છે સંસારની જ વાત છે, બીજું કઈ નથી. હવે આવતા ભાવમાં ઘરે ઘર ઘરના ઘર મળે એવું કરજે. આ ભારતથી તો થાકી ગયા છે. ભવો ભવની અંદર એની વાત એ છે કે અત્યારે જે ઉણપ છે એ પૂરી થાય, એની ધર્મ સાધના કરે, એ વ્રત કરે, તપ કરે, અનુષ્ઠાન કરે, એ બધામાં એની અભરખો તો એ જ કે અત્યારે જે ઉણપ છે એ બધી પૂરી થાય. હે, એ તો પછીની વાત છે, પહેલા એને પૂરી કરવી છે. અનુબંધ ખોટા છે, જીવના અનુબંધ ખોટા છે, કેમ કે ચિત્ત નથી આવું. આ જે વાત કરી ને, આ ચિત્ત નથી. આ યોગ દ્રષ્ટિમાં તો કે છે ભલે તું મિથ્યાત્વ ગુણસ્થાનકમાં હો, પણ એને અવંચક યોગની પ્રાપ્તિ થવાના કારણે ચિત્તની અવસ્થા ભલે થોડી તૃણના અગ્નિ જેવી પણ છે, ચોક્કસ છે. હવે છેતરનાર નથી. વંચક એટલે છેતરે, અવંચક એટલે જેનાથી છેતરાય નહીં. એ કે છે કે કેવો છે, તો એને ઉપમા આપી છે એક ચકોરની ને બીજી મધુકરની. ઓહો, કોઈ સંજોગો ગમે તેવું જગતનું મળે પણ એની તો ઈચ્છા એક જ, ઓલો ચંદ્રની છે અને આ માલતી ફૂલની છે, એ સિવાય એ બીજે ક્યાંય જાય નહીં. બાવળ જઈ નવી બેસે રે, યશવીજીજી મહારાજ ગાય ભક્તિમાં કે મધુકર બાવળ નવી જઈ બે, એને જેને ગંગામાં નાયો છે ખાબોચિયામાં બધું પગ ન મૂકે, એમ એની દ્રષ્ટિમાં શુદ્ધતા કેવી આવી? ભલે મિથ્યા દ્રષ્ટિમાં છે, મિત્રામાં બહુ જ પ્રાથમિક છે. પણ એ કે જે પ્રાથમિકતા પણ શુદ્ધતાથી જ થવી જોઈએ. અને ઓગ દ્રષ્ટિમાં આનાથી ઘણો ચડિયાતો છે ધર્મની અંદર, છતાંય ખોટો છે, મૂળથી ખોટો છે. મૂળ ભાવ ખોટા, મૂળ લક્ષ્ય ખોટું, મૂળ ઈચ્છા ખોટી, એટલે ખોટી એટલે સંસાર લક્ષ્ય. હજી એને મોક્ષ સાથેની મૈત્રી થઈ એટલે મિત્રમાં જ નથી આવ્યો, એ મિત્રમાં જ નથી, તો એનું મિત્રતા પણ શેમાં છે? સંસારમાં. એટલે જ્ઞાનીએ કીધું કે આ જીવ ભવાભિમંદી છે. તમને જબરદસ્ત આચાર્ય લાગે છે તો પણ છે કેવો? એને ભવના સુખ જ ગમે છે, એની ઉણપની પૂર્તિ કરશે. એક ભવાભિનંદી જીવ છે, ઉત્કૃષ્ટ ધર્મની અંદર આગળ વધેલો છે, અને એક આવો મિત્રા દ્રષ્ટિવાળો જીવ છે કે જેને હવે એમ થયું છે કે મારે ગમે એમ કરીને આ સંસારથી છૂટવું છે. બધી રીતે સંસાર સારો છે, છતાં પણ એક ચક્રના મૂળથી આ ખોટો છે. એટલે એનામાં એક સહજ ગુણ પ્રગટી ગયો, તિમ ભવી સહજ ગુણે હોય ઉત્તમ નિમિત્ત. હવે એ ઉત્તમ નિમિત્તના સંયોગ જોઈ છે, એને ભૌતિક પદાર્થની સુખ સામગ્રીના નિમિત્તોમાં એનું લક્ષ્ય તો કે એનું ચિત્ત જ પલટાઈ ગયું આ અવંચક યોગથી. એ કેવું ચિત્ત થયું? તો કે સાધુને સિદ્ધ દશા જેવું. આ સમજાવવું કેવી રીતે કે આની તાકાત શું છે? એટલે આ શબ્દો મૂક્યો કે જે સિદ્ધ પદની નજીક રહેલો સાધુનું ચિત્ત કેવું છે, બસ એનો અંશ આની પાસે છે, એનો અંશ આની પાસે છે. સાધુને સિદ્ધ દશાની સમીપ રહેલો જે પ્રાપ્ત દશા જેને કરી છે એનું ચિત્ત કેવું? એ ચિત્ત જે છે સિદ્ધ પદ લીધું કે તો એવી ચિત્તની જે શુદ્ધતા છે એનો અંશ આની પાસે છે, છેતરાતો નથી. હવે એહ અવંચક યોગ તે પ્રગટે ચર્માવર્તે. સાધુની સિદ્ધ દશા સમૂહ બીજનું ચિત્ત પ્રવર્તે. આ બંનેની તુલના આ અંશ છે ને પૂર્ણ છે, પણ જે અંશ છે પૂર્ણ નો જ અંશ છે એ સમજમાં આવવું જોઈએ. નાનો તોય ભરાય કટકો, અંશ છે તો શુદ્ધ સુવર્ણનો છે. અંશ છે પણ શુદ્ધ સુવર્ણ છે. લોખંડના ઢગલા ભલે ન હોય, લોખંડના બીજી ધાતુઓના ઢગલા ભલે ન હોય, પણ એક ભાઈ રત્તીભાર છે પણ તો સોનું છે. ગમે ત્યારે એ પૈસા આપશે, એમ આ ચિત્ત આવું શુદ્ધ છે. જબરજસ્ત વાત આચાર્ય કેટલી સરસ રીતે મૂકે છે યશોજી મહારાજે. આ વાત યોગ દ્રષ્ટિની, હરિભદ્રજીનું આ યોગ દ્રષ્ટિ સમૂચે શાસ્ત્ર એ વાંચવું આપણને જરા કઠિન પડે, અને એનો વિસ્તારને વિવરણ તો જબરજસ્ત. આટલો ગ્રંથ છે, આપણને એમ થાય કે એક વિષય લેતા જતા એવા ભૂલાઈ જાય કે આપણે ક્યાં હતા એ ખબર ન પડે. અને યશો વિજયજી મહારાજે આવા જબરજસ્ત ઓલા એ 45 આગમને ઉતારી રાખ્યા. 45 આગમ અને તે સમયની અંદર યોગના જેટલા માર્ગ ને શાસ્ત્રો હતા એ બધા એને વાંચી, અને પછી હરિભદ્ર સૂર્યએ એનું યોગ દ્રષ્ટિ સમૂચે શાસ્ત્ર બનાવ્યું. એમાં પાતંજલ શાસ્ત્રો મૂક્યું, એમાં એક પેલું બીજો એક યોગનો છે સમર્થ આચાર્ય એનું મૂક્યું, એને વંદન કર્યા છે પુરુષને. બધાને મૂક્યા પછી એને વીરને વંદન કરીને કહે છે કે વીરના શાસ્ત્રમાં તો આ બધું જ કેવું સમાજ. હવે એ સમૂચે શાસ્ત્રને યશો વિજયજીના હાથમાં આવ્યું, એમ થયું કે આ કેદી આ બધા સમજશે, આપણે બધા કેદી આ યોગ દ્રષ્ટિ સમૂચે. આ તો ઠીક છે, વળી શ્રીવદના વચનામૃતમાં આવ્યું એટલે નામ જાણ્યું, નહીં તો કોને ખબર છે આ શાસ્ત્ર શું છે. યશો વિજયજી આને 8 દ્રષ્ટિની સજાયમાં ઢાળી દીધું, ઢાળી દીધું એવું સરસ રીતે. કારણ શું? કે આ બધાને ગાવાની ટેવ છે, પ્રભુ આગળ જે ભજન ભક્તિ કરે અને સમજે કે આપણું કામ પૂરું થઈ ગયું, તો આ ગાતા ગાતા જો કોક બી કંઈક એનું કલ્યાણ થાય. તો ગેય એ બોધ છે, એ સરળ છે, એટલે એણે ગેય બોધની અંદર મૂકી દીધું છે. ચાહે ચકોર ચંદ્રને મધુકર માલતી ભોગી રે તિમ ભવી સહજ ગુણે હોય. આ ધર્મ પ્રેમ આ એનો સહજ ગુણ સહજ રીતે એનામાં આવ્યો. શેને કારણે આવ્યો? અવંચક યોગ પ્રાપ્ત ધર્મ સત્પુરુષથી જ મળે છે. ધર્મ પ્રાપ્ત પુરુષથી જ ધર્મ મળે, ધર્મ જેને પ્રાપ્ત નથી એનાથી મળે. પામેલો જ માર્ગને પમાડી શકે. બહુ અમુક અમુક બેઝિક વાતો બરોબર જો બેસી ગઈ હોય તો આપણને પણ કંઈ ભ્રાંતિ ન થાય, નહીં તો મુશ્કેલી એ થાય છે કે આપણને પણ ઘણી વાર ભ્રાંતિ જાણે બીજા પામી ગયા હું રહી ગયો દોડા દોડી મંડો હોય અહીંથી ત્યાં અહીંથી તને આ કરશો ને તે કરશો ને આમ કર્યું કાંઈ કાંઈ કંઈ સમજમાં પેલા તું જે છે તારી વાત સમજ પેલા કે તને મળેલો પુરુષ જાગૃત પુરુષ છે કે ઊંઘતો પુરુષ છે, તને જે પુરુષ મળ્યો છે પામેલો છે કે પાઈમાં વિનાનો છે, ભટકનારો છે હજી. બસ શ્રદ્ધા બેસે જો પુરુષની, પછી એના બોધની અંદરથી શું પ્રગટે? જ્ઞાનીના વચનમાંથી જ્ઞાન પ્રગટે કે અજ્ઞાન પ્રગટે? એ હોય કે ન હોય, એ હોય તો શું પ્રગટે? એના મોઢામાંથી પ્રગટે, એના શાસ્ત્રમાંથી પ્રગટે, થાય શું પણ બેમાંથી, બેમાંથી જ પ્રગટે. પણ એ હોય તો એ તદ્રુપ જોવા મળે, એનું વૈરાગ્ય જોવા મળે, પણ એવી દ્રષ્ટિ જોવા મળે કે એમને મળે? તો પછી કૃપાળુ દેવને જોવા વાળા તો સુભાગભાઈ તો સાહેબ બેઠા બેઠા જોતા હતા, પણ એના પાર્ટનર તો બાજુમાં બેઠા બેઠા જોતા હતા, એના કર્મચારીઓ તો બાજુમાં બેઠા હતા, એના સગાવાલા તો રોજ ને જોતા હતા, અને મુંબઈ જેવા શહેરની અંદર તો નીકળે તો હજાર માણસને જુએ. કાલબા દેવીમાં રહીએ અને ગીરગામની અંદર રહીએ અને પેલા ભુલેશ્વરની અંદર એની દુકાન ઝવેરી બજારમાં, તો ઓછા લોકો જોતા હશે ને? તો સત્પુરુષ પ્રત્યક્ષ જુએ તો થઈ જાય, તેના ઘાટીનું શું થયું હશે? એના માળાવાળાનું શું થયું હશે? અરે ભાઈ, જેને નથી જોયા, રોજ નથી જોવા મળતા, એવા લઘુરાજ સ્વામીને રોજ દેખાય, એવા સૌભાગભાઈને રોજ દેખાય. ભાઈ, એને બોધથી, એના પત્રથી, એ સતત એમાં જ રહીએ, સત્પુરુષની ચેષ્ટામાં જ રહીએ, એના સ્મરણમાં જ રહીએ, એનું ચિત્ત એની સાથે જ જોડાયેલું રહીએ. આ અનુસંધાન છે, એવું અનુસંધાન. અને એની આ ઉપમા આપી છે, એ તો અદ્ભુત આપી છે કે સાધુને સિદ્ધ દશા સમૂહ બીજનું ચિત્ત પ્રવર્તે રહે. ભાઈ, આમાં એક તૃણ જેવા અગ્નિમાંથી જે મળશે શું મળશે એ સમજી લો, આનું મહત્વ જુઓ. જીવનના અનુબંધ બદલાઈ જાય છે, જે ફેરફાર થાય છે એ શું થાય છે? હવે બાકીના ભૌતિક સુખ સામગ્રીના નિમિત્તો મળે એમાં આનંદ નથી, ભૌતિક સુખ સામગ્રીના, પણ ઉત્તમ નિમિત્ત જો મળે તો એમાં એને સાર્થકતા છે કે ના, બરાબર, સત્સંગ મળે, સદગુરુ મળે, સત્પુરુષ મળે, સત્શાસ્ત્ર મળે, અને પછી એને લગતા જેટલા જેટલા યોગના બીજ કીધા બધા, જીનેશ્વરને શુદ્ધ પ્રણામ, ભાવાચાર્યની સેવના, ભવનો ઉદ્વેગ, પછી અભિગ્રહ, વ્રત અભિગ્રહ પાડવા, લેખન પૂજન, ઔષધ ને પ્રમુખનું દાન દેવું અને લેખન પૂજન ને બહુમાન શાસ્ત્રનું કરવું, આ બધા બીજો નિમિત્ત, ઉત્તમ નિમિત્ત છે. આ નિમિત્ત શું કરે છે? એટલે અહીંયા એક શબ્દ પ્રયોગ મૂક્યો, બહુ સરસ આપ્યું છે, એ યોગ દ્રષ્ટિ સમુચ્ચયની ગાથા આપી છે કે અવ્યક્ત વાળો ચૈતન્ય હોય ચર્માવર્તમાં આવે એટલે યોગ બીજ થાય એવું નથી, ખબર પડે છે? જીવ ચર્માવર્તમાં આવે એટલે એને યોગ બીજ પ્રાપ્ત થાય તો કે એવું નથી. ક્યારે થાય? ભાવમલનો ક્ષય થાય તો જ થાય, નહીં તો ન થાય. નહીં તો શું થાય? એનું ચર્માવર્તી પાછું અનંતમાં ફેરવાઈ જાય, ચર્માવર્ત ચરમ ન રહે, અચરમ બની જાય. તો આવી રીતે જીવ ચર્માવર્તમાં કેટલી વાર આવ્યો છે જો સમજો બરોબર, કે ચર્માવર્તમાં આવી ગયા, હા, તો કે આવું તો કેટલી વાર આવી ગયો હતો, કારણ કે ચર્માવર્તમાં આવવામાં તો નિયતિ કામ કરે છે, નદી ઘોળ પાષાણ ન્યાય, એમ કર્મનો બંધ ઘટતા 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 70 માંથી 69 ગયા ને એક ની અંદર આવી ગયો તો તું ચર્માવર્તમાં આવ્યો, એટલે હમેક દર્શન થાય ન થાય? થાકી જાય કે આમાં ભેગું થાય જ નથી. ચર્માવર્તમાં આવેલા જીવ જો એ ચર્માવર્તની અંદર આ પ્રકારના બીજને ભાવમલને ક્ષય કરે તો જ આ જીવ એનું ચર્માવર્તી ચરમ ચર્માવર્ત થાય, ચરમ એટલે છેલ્લું. ત્યાં સુધી ચર્માવર્તમાં છે પણ કંઈ પ્રાપ્ત થાય એવું એને માનવું તો કે ચર્માવર્તમાં આવે તો એને ભાવમલનો ક્ષય થાય. ભાવમલ એટલે શું?
ભોજન
ખરા વાંચો વાંચો, વાંચીને જ કયો મને શું સમજો છો? ઉદયજીતની અધિકાર, મોહનીય અધિકાર તો આપણે બધું કહીએ કે આ છે તે છે, પણ તને ઉદય છે ને એ વિકારને તું એનો જય કર. મને લોભનો ઉદય છે, મને ક્રોધનો ઉદય છે, ઉદય આવ્યો છે, ઉદય મારા વશમાં નથી, ઉદય આવ્યો છે, પૂર્વ બાંધેલું કર્મ છે, ઉદયમાં તે સમયે જાગૃતિ રાખી અને એનો ક્ષય કર. કોનો કરવાની વાત છે? ક્ષય કોનો કરવો? પોતાના. ઉદય કોને થાય? કોકના ઉદયનો ક્ષય કરવાની વાત નથી. એટલે હવે ભાઈ ક્રોધમાં મરી ગઈ, શાંત રહી બાપા. પોતાના ઉપશમ કર અથવા તો નિવર્તન કર, બે જ ઉપાય છે. કાં તો એનું ઉપશમન કર, જે ઉપશમન કરે શરૂઆતમાં, પછી નિવર્તન કરે. એમ કરતા કરતા એને શું થાય કે એના ભાવ, ઉદયજન્ય ભાવના વિકારો હોવા છતાં જીવ એનો ક્ષય કરે. મલને કેવો કરે? જેમ આપણે કહે ને કે પેલો કપડા ઉપર મળ હોય, ડાઘ હોય મેલ, તો એને સાબુથી જેમ આપણે છોડી ડાઘ સાફ થતો જાય, એમ આ બોધ મળ્યો છે થોડો, પણ બોધથી એનો ભાવમલ ક્ષય થાય છે. અને જેવો ભાવમલ ક્ષય થતો જાય છે એટલે એ આ અવંચક યોગને કારણે આ એને યોગના બીજ મળે છે. ચર્માવર્તમાં આવવા માત્રથી કામ પૂરું ન થયું, ચર્માવર્તમાં આવ્યો ત્યારે એને અવંચક યોગની પ્રાપ્તિ થઈ. અને અવંચક યોગની પ્રાપ્તિ થતા યોગાવંચક પણ ક્રિયાવંચક પણ લાવે છે અને ક્રિયાવંચક પણ ફલાવંચક પણ લાવે છે. ત્રણેય યોગ એક જ લાઈનમાં છે. હવે એને સદગુરુનો યોગ થયો અને પછી એને સદગુરુને પોતાના અંતરમાં ધારણ કર્યા, બિરાજિત કર્યા, એટલે પછી એની બધી એના આજ્ઞા અનુસાર ક્રિયા થાય છે. એટલે હવે ક્રિયાનું અવંચક પણ શરૂ થઈ ગયું, ક્રિયાનું અવંચક. અને જે યોગાવંચક છે ને ક્રિયાવંચક છે એનું ફલાવંચક તો અવશ્ય થાય છે. એમાં શંકા નહીં. જેવી ક્રિયા એવું ફળ, જેમ ભક્તામરમાં કીધું કે ભાવ શૂન્ય ક્રિયાનું ફળ કઈ નહીં, અને ભાવ સહિતની ક્રિયા હોય તો એક નમસ્કાર કર્યો હોય તો મોક્ષ થાય. ઇકો વી નમુકારો, અરે ભાઈ ભાવ સહિત ક્રિયા કરી તો કે એક નમસ્કાર બસ છે, અને ભાવ વિના કર્યું તો કે કરોડ કરને. આ જે જબરજસ્ત તાકાત છે યોગની, યોગ એટલે આત્માને મોક્ષ સાથે જોડે, એ આત્મા એટલે આત્માનો પરિણામ અધ્યવસાય, આ જીવનો અધ્યવસાય, એનો આત્માનો ભાવ પરિણામ, એની ચિત્ત પરિણામ, આત્માના ચિત્તનું પરિણામ. બસ આ બદલ થઈ ગયો, આ એને ચિત્ત પ્રેટ્યું, બીજનું ચિત્ત પ્રવર્તે રહે. જબરજસ્ત પ્રક્રિયા છે, સાયન્ટિફિક, સૂક્ષ્મ, એટલી બધી સૂક્ષ્મ છે, પણ કેવી છે? હવે આ જીવને એ છેલ્લે ત્યાં સુધી, ક્યાં સુધી? સિદ્ધ થશે. આજે આગળ એક વાર આવ્યું હતું ને આપણે, છેલ્લે સુધી લઈ જશે ને. ફલાવંચકમાં આવ્યું હતું ને કે ઉર્ધ્વગમન થાય છે, એ ઉપર ઉપરની દ્રષ્ટિમાં જીવનું ઉર્ધ્વગમન થાય છે. એ એક દ્રષ્ટિમાંથી બીજીમાં, બીજીમાંથી ત્રીજીમાં, ત્રીજીમાં ચોથીમાં, ચોથીમાંથી પાંચમીમાં, એમ કરતો કરતો આઠમી પરાદ્રષ્ટિની અંદર એ સમાધિમાં પહોંચી જાય છે. આવી પ્રકારની ફળ, એટલે અહીંયા એને ભાવમલનો ક્ષય, ભાવમલનો ક્ષય કેમ થાય? યોગ બીજ ક્યારે પ્રગટે? તો કે યોગ બીજ ક્યારે પ્રગટે? તો ચર્માવર્તમાં આવ્યા પછી બહુ ભાવમલ ક્ષીણ થાય તો યોગ બીજ પ્રગટે. તો બહુ ભાવમલ ક્ષીણ ક્યારે થાય? તો તથા ભવ્યતાના પરિપાકથી. તથા ભવ્યતાનો પરિપાક ધર્મ પ્રત્યેનો સ્નેહ અને ઉત્તમ નિમિત્તનો સંયોગ, આ એની તથા ભવ્યતાને પરિપાક કરે છે. ત્યાં સુધી તથા ભવ્યતા એમને એમ જે સમવાય છે, એમાં પાંચ સમવાયમાં એક તથા ભવ્યતા છે. તથા ભવ્યતા શું છે? એટલે જીવની અવસ્થાને પાકટ કરે છે, મોક્ષને યોગ્ય બનાવે છે. હવે જીવ કાંઈ ન કરે, દ્રષ્ટિ વિના બધું કરે, પણ કાંઈ દ્રષ્ટિ ન હોય તો એમને એમ રીએ ઓઘા ગમે તે કરે તો એની ભવ્યતા પરિપાક ન થાય. એ કામ ઘણું કરે, ધર્મ ઘણું કરે, અનુષ્ઠાન ઘણું કરે, તપ ઘણું કરે, જપ ઘણું કરે, યોગ ઘણું કરે, મૌન રીએ, વનવાસ લીએ, બધું થાય, પણ એની ભવ્યતામાં કાંઈ ફેરફાર થાય નહીં. ખ્યાલ આવે છે? પણ જ્યારે જીવ આ કોઈ બોધ મળે અને પછી જે પ્રકારના પોતાના અનુષ્ઠાન કરે છે તો એ અનુષ્ઠાનની અંદર એની ભવ્યતામાં ફેરફાર થાય છે. આ ઉત્તમ નિમિત્તના કારણે એની ચિત્ત પણ સ્વસ્થ છે, બોધની અસર છે. એટલે અવંચક યોગને પ્રાપ્ત થયેલો જીવ હવે એ જીનવર શુદ્ધ પ્રણામો રે. તો અત્યાર સુધી અવંચક યોગ થી તથા ભવિતવ્યતા પાકે, તો કઈ ન કરી શકે. એ કરે તેનું પરિણામ કઈ ના, તથા ભવ્યતા એની પાકે નહીં. જો એને અવંચક યોગ ન થયો હોય અને કુગુરુના આધાર ઉપર યોગ સંજ્ઞાએ ગમે તેટલી ધર્મ ક્રિયા કરતો હોય તો એની ભવિતવ્યતામાં ફેરફાર ન થાય. ઉભો ને ઉભો સંસાર ઉભો ને ઉભો રહ્યો છે. સંસારની એની જે અવસ્થા છે એ ઉભી ને ઉભી છે. સદગુરુ પણ સદગુરુ હા, પણ એક તથા ભવિતવ્યતા એટલે હવે એની ભવિતવ્યતામાં ફેરફાર થાય, પરિપાક થાય. શેમાંથી થાય છે? કે સદગુરુને ઓળખીને કંઈક ક્રિયા કરે. સદગુરુને ઓળખવા એટલે એની આજ્ઞાનું આરાધન. સદગુરુને ઓળખવા એટલે સદગુરુની આજ્ઞાનું આરાધન. માત્ર એનું ઓળખાણ થયું છે એમ નહીં, હવે એની ભક્તિ થઈ છે, આજ્ઞાનું આરાધન થયું, એટલે એમાં ક્રિયાવંચકતા આવે. અને ક્રિયાવંચકતા થાય એટલે ફલાવંચકતા થાય છે. તો અહીંયા એટલી સરસ મજાની એક એની આખી દશા આપી છે કે દશાની અંદર એને તથા ભવ્યતા એવી બદલાય છે આ જીવની. અને જે જીવની તથા ભવ્યતા બદલાઈ ગઈ એટલે ભવાભિનંદી પણ હતું એમાંથી આ જીવ જિજ્ઞાસુ અથવા મોક્ષ માર્ગી થવાનો શરૂ થાય છે. એ એમાં ને એમાં પછી માર્ગાનુસારી થાય, એમાં ને એમાં સંકિતિ થશે, એમાં દેશવિરતી થશે, એમાં સર્વવિરતી થશે, એમાં અપ્રમત સંયમદારી થશે, અને એમાં ને એમાં કેવડી થશે. પણ તથા ભવ્યતામાં પરિણામ થયું તો અનાદિકાળની તથા ભવ્યતા એમને એમ રહી તો એમાં ને એમાં સ્વર્ગમાં જશે, નરકમાં જશે, તિરંગમાં જશે, માણસમાં થશે, ચક્રવર્તી થશે, રાજા થશે, પાછો નોકર થશે, પાછો કૂતરા બિલાડા થશે, કિસકોલા ગધેડા થશે, બધા છે. તથા ભવ્યતા સંસારની છે, અને જે કંઈ ફેરફાર કરશે એ પ્રમાણે એનું ભવાભિનંદનનું ફળ મળશે. અને આની અંદર જે કંઈ તથા ભવ્યતામાં ફેરફાર થશે એને ઉત્તરોત્તર ઉત્તમ ગતિનું મોક્ષ મળે છે. કારણ કે આ યોગ દ્રષ્ટિ છે, એને મોક્ષ સાથે જોડાણ કર્યું છે. ઓલા એ સંસાર સાથેનું જોડાણ તોડ્યું નથી. જે તો છે, એટલે કહ્યું કે સંસારનું કંઈ સમજાવવું પડે એવું આ જીવને કેટલું સરસ આપે છે. એ કહે છે કે આ જીવને અર્થકામના સાધનો તો ઈચ્છ્યા છે ને મળ્યા છે ભવોભવમાં, અને એનો આસક્તિપૂર્વક ઉપયોગ કર્યો છે. કોઈ ભવ એવો નથી કે જ્યાં હિનાધિકપણે પણ અર્થકામના નિમિત્ત એને મળ્યા ન હોય, પણ ઉત્તમ નિમિત્ત નથી મળ્યા. અર્થકામના નિમિત્ત મળ્યા જ છે, મળતા રહે જ છે, ક્યારેક વધારે તો ક્યારેક ઓછા. વધારે મળે તો સ્વર્ગમાં હેલો જાય, પાછો ઓછા મળે તો પાછો નીચે મૃગોદમાં હેલો જાય. આ તો ચાલ્યા જ કરે છે. આને કહેવાય છે ભવાભિનંદીપણું. એમાંથી એ બદલ થઈ ગયો, એ બદલ થયો તથા ભવ્યતામાં થયો. અને એ તથા ભવ્યતામાં બદલ થવાનું કારણ એ શુદ્ધ ક્રિયામાં આવ્યો. શુદ્ધ ક્રિયામાં આવવાનું કારણ એને શુદ્ધ ગુરુ મળ્યા. અનંત કાળથી આ થળિયો ન મળ્યા ગુરુ શુદ્ધ સન દુસમ કાળે તું મળ્યો રાજ નામ એ રાજ રાજ સૌ કો કહે વેરલા જાણે ભેદ જે જન જાણે ભેદ તે કરશે ભવજન. કેટલી ઉત્કૃષ્ટ ગાથા મૂકી છે રત્નરાજજીએ કે ભાઈ બધાય કહે છે રાજરાજ, પણ આ વિરલા એનો ભેદ જાણે છે કે રાજને મળીને જીવની તથા ભવ્યતા બદલાઈ જાય. ભવાભી નંદુ પણ બદલેલો જીવ મોક્ષમાર્ગી બની જાય, ભલેને બહુ તૃણ જેવો હોય. તેથી સત્પુરુષનું એક વચન બસ છે, કારણ કે એનું જે ચિત્ત છે એ બીજનું ચિત્ત છે. કેના જેવું છે? તો કે સાધુને સિદ્ધ દશા સમૂહ. અરે ભાઈ, જેને પ્રાપ્ત કરી છે એનું જે ચિત્તની અવસ્થા છે, એનું મિનિએચર, એની લઘુ આવૃત્તિ જોતો તો જે છે એનો અંશ પણ આમાં છે છે ને છે. એટલી સરસ વાત મૂકી છે. બોલો, શું પ્રશ્ન છે? તો વિશેષ
સુખ ના